તારીખ 3/5/1992 શ્રીમદ રાજચંદ્ર સત્સંગના પાઠ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51.
ઉપર તો લક્ષાવવાનો પછી પ્રસંગ જ નથી, અવસર જ નથી. એવું થાય બીજું જ્યાં સુધી જીવનો ઉપયોગ બહાર જાય છે એટલે છદ્મસ્થ અવસ્થાના છઠ્ઠા ગુણ સ્થાન સુધી, સાતમાંથી તો ધ્યાનસ્થ અવસ્થા છે. ત્યાં સુધી ઉપયોગ પર સત્તા અવલંબનશીલ તો થાય છે, અને સંસ્કારમય જીવ સંસ્કાર પણ ગ્રહણ કરે છે પર પદાર્થને જાણતા. એટલે બહુ ઊંડો વિચાર કરીને મુનિ સુધી, જ્ઞાની તો નહીં, મુમુક્ષુ તો નહીં, જ્ઞાની તો નહીં, પણ મુનિ સુધી સંગ પ્રત્યેની બહુ કાળજી લેવામાં આવે છે. સત્સંગ 24 નંબરના મોક્ષમાળાનો પાઠ વાંચવા છે એટલે બેકગ્રાઉન્ડ લઈએ છીએ અમે. મોક્ષુ એ તો સત્સંગ માટે ખૂબ જ એનો વિચાર વિવેક હોવો જોઈએ, કેમ કે જ્ઞાનીઓ પણ સત્સંગને ઈચ્છે છે અને મુનિઓ પણ કુસંગથી દૂર રહીએ છે. મુનિઓને ત્યાં સુધી લીધું છે કે તું દ્રવ્યલિંગીનો અસંગ કરીશ ને, અસંગ પણ ન રહી શકે તો સંસારમાં ગ્રસ્તી માંડી લેજે, પણ દ્રવ્યલિંગીનો અસંગ કરીશ ને. કેમ કે ગ્રહસ્થમાં ચારિત્રનો દોષ છે લગ્ન કરવામાં, આમાં તો તને શ્રદ્ધાનો દોષ લાગશે, દર્શનનો દોષ લાગશે. ત્યાં સુધી ઉપદેશ આવ્યો છે મુનિઓને, ત્યાં સુધી ઉપદેશ આવ્યો છે એ સંગ પરનો વિવેક બતાવે છે. કુસંગ નો બહુ મોટું નુકસાન થાય છે એ વાત પરમાગમ ચિંતામણીમાં ઉમેદભાઈ નાગરભાઈ જે સંકલન કર્યું એમાં પરમાગમોમાંથી ઘણા બોલતા રહ્યા છે. એને આગથી થતું મૃત્યુ, ઝેરથી થતું મૃત્યુ, સમુદ્રમાં ડૂબવાથી થતું મૃત્યુ, એ બધાથી વધારે ભયંકર કુસંગને ગણાવ્યા છે. જો કુસંગ એટલો ભયંકર હોય અથવા મૃત્યુનું કારણ હોય તો સત્સંગ અમૃત છે, અમર અજર અમર થવાનું કારણ છે. એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગઈ, સત્સંગને જે અમૃત કહ્યું છે એ સિદ્ધ થઈ ગયું. અને આપણે જે કાલ મને યાદ નહોતું એવું પાછળથી યાદ આવ્યું, 449ના જ પત્રમાં છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવને સ્વરૂપનો નિર્ણય કરવો જરૂરી છે. એમાં ત્રણ કારણો લીધા છે, લોકસંગના, ઓકસંગના અને અસત્સંગ. અસત્સંગ લીધો છે સત્સંગ ને, અસત્સંગ લીધો છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત વર્ષ 70મો શિક્ષાપાઠ 24મો મોક્ષમાળાનો શિક્ષાપાઠ 24મો શિક્ષાપાઠનું નામ છે સત્સંગ. તમામ જ્ઞાનીઓએ સત્સંગની બાબતમાં એક મત પ્રસિદ્ધ કરેલો છે, કેમ કે જ્ઞાની પોતે પણ સત્સંગને જાય છે, એમનો પણ ઉપયોગ અંદરમાં અલ્પ સમય રહેતો હોવાથી અને વધુ સમય ઉપયોગ બહાર જતો હોવાથી તેઓ પણ સત્સંગને ચાહે છે, સત્સંગને ઈચ્છે છે. અને જ્ઞાનીઓએ મુમુક્ષુ માટે તો સત્સંગને અમૃત જ કહ્યું છે, સત્સંગને અમૃત જ કહ્યું છે. ખુદ પોતાના વિષયમાં એક એમાં પોસ્ટકાર્ડ મળે છે, એમના પત્રનો 269 નંબરનો પત્ર છે. સત્સંગની આવશ્યકતા અને સત્સંગનું મહત્વ એટલું બધું દર્શાવ્યું છે કે આપણે કલ્પના ન કરી શકીએ એટલું બધું આ એક જ 3 લીટીના પોસ્ટકાર્ડમાં વાત આવી ગઈ છે. સુભાગભાઈ ઉપરનો પત્ર છે. ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે, એટલે કંઈ બનવાની કોઈ પ્રવૃત્તિ સંબંધે આપસના પત્રમાં અનુસંધાન હશે, બનવાનું હશે તો બનશે. ઈશ્વર ઈચ્છા એટલે બનવાનું હશે તો બનશે, અને તે સુખદાયક માની લઈશું, જે બનશે તે સ્વીકારી લઈશું. કેમ કે તો જે બનવાનું હોય તે બને છે, ન બનવાનું હોય તે કાંઈ બનતું નથી. પણ મન મેળાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. અમને અમારું મન ઠરે, કાઠિયાવાડી ભાષા છે, મન મેળાપી અમારું મન ઠરે એવો સત્સંગ નથી, એટલે અમારો વખત જતો નથી. મેં તો મુંબઈમાં તો બહુ મોટો ધંધો લઈને બેઠા છે, આ દિવસોમાં ભાવાણી આવેલા છે, 24મું વર્ષ છે, ભાદરવો મહિનો છે, પણ સત્સંગ નથી. એટલે એમ કહે છે કે સત્સંગ વગર તો અમારો વખત નથી જતો. અને પોતે તો દરેક જ્ઞાની કે મુમુક્ષુ વિશેષ ગુણવાનનો શું ઈચ્છે છે, સત્સંગમાં પણ શું ઈચ્છે છે, પોતાથી વિશેષ ગુણવાન હોય એનો સંગ ઈચ્છે છે, પોતાથી વિશેષ યોગ્ય હોય, આગળ હોય એનો સંગ ઈચ્છે છે. પોતે સત છે પણ ઉપયોગ બહુ અલ્પ સમયે સત સાથે રહે છે અને અસત સાથે વધારે રહે છે, એવી એક અનિવાર્ય પરિસ્થિતિને લક્ષમાં રાખીને નિમિત્તનો વિવેક કરે છે, કે જે આત્માનો વિવેક છે, કહેવાય નિમિત્તનો વિવેક, પણ ખરેખર તે ઉપાદાનનો વિવેક છે, કે પોતાનો ઉપયોગ ક્યાં જાય, ક્યાં જવો જોઈએ, ક્યાં રહેવો જોઈએ. લખે છે એ તો હદબારની વાત લખી છે, એક જ લીટી લખી છે, જેને આપણે એમ કહીએ કે ઓવર બાઉન્ડ એવી વાત લખી નાખી છે. મોક્ષથી અમને શું લખે છે, મોક્ષથી અમને સંત ચરણની સમીપતા બહુ વાલી છે. એટલે તો કહું છું કે ઓવર બાઉન્ડ વાત છે આ. મોક્ષાભિલાષી થયા વિના તો હજી આત્માર્થી પણ નથી આવતું કે જ્ઞાન દશા પ્રગટ નથી થતી, પણ સત્સંગનું મહત્વ દર્શાવવા માટે એમણે શું લખ્યું છે એ વિચાર માગે છે, એ વિષય છે. મોક્ષ થી પણ અમને સંત ચરણ ની સમીપતા બહુ વાલી છે, પણ તે હરિની ઈચ્છા આગળ દીન છીએ. હરી કુદરત, કુદરતે કોઈ અમને એવા સંત નું ચરણ નથી, અહીંયા લાચાર છીએ, દીન છીએ એટલે લાચાર છીએ એમ કે છે. કરીએ કરીએ વિચાર કરીએ આપણે કરીએ વિચાર. એક છેલ્લે લખ્યું છે કે ફરી ફરી એટલે ફરી ફરીને આપને સ્મૃતિ થાય છે. સત્સંગ અર્થે સુભાગભાઈની સ્મૃતિ એમને આવે છે કે કોઈ દેખાતું નથી અમારાથી વિશિષ્ટ જ્ઞાની, તો એ કાંઈક નજર ઠરે છે, એ તમારા ઉપર ઠરે છે, એટલે ફરી ફરીને તમારું સ્મરણ થાય છે. હવે જે મોક્ષની વાત છે એ તો શુક્લ ધ્યાનની શ્રેણીનો વિષય છે, બરાબર છે. અને એ વિષયની ચર્ચા કેટલી બધી સૂક્ષ્મ છે, અલબત્ત વાત ઘણી ઊંચી છે. શુક્લ ધ્યાનની વાત તો ઘણી સર્વોત્કૃષ્ટ ઊંચી છે. ચીજ ગમે તેટલી ઊંચી હોય, ખાવાની ચીજ ગમે તેટલી ઊંચી હોય, ચક્રવર્તીનો ખોરાક હોય કે જેની અંદર હીરા મોતીની ભસ્મ વાપરી હોય, શું કામ ને? શું કામ ને? આપણે શું કામ ની ચીજ નકામે ને? થોડી કે કામ નો આવે, ન કામ આવે. તંદુરસ્ત માણસ ને બદલે જેને સંઘણી નો કે એવો રોગ હોય, ડાયરિયા નો આપણે શું કે છે, આ થાય છે ને મરડો, મરડા વાળા ના પીએ તો શું થાય, દશા મરી જ જાય. તો મુમુક્ષુ જીવ છે એ તો રોગિષ્ટ હોજરી વાળો છે. કેવો છે? રોગ છે કે નહીં? મુમુક્ષુ તો રોગિષ્ટ છે ને, હજી નાની ને હજી કઈક તંદુરસ્તી છે, આવી છે શક્તિ, આવી છે આત્માની. આને તો અશક્તિ છે, તો અશક્તિ વાળાને તો મગનું પાણી દેવું જોઈએ, એને કઈ સાલમ પાક ખવડાવાય નહીં, કે ચાર શેર ઘીનો મેસૂબ ના બટકા એને કઈ દેવાય નહીં, કે બે ચાર બટકા ખાઈ જાય જલ્દી શક્તિ આવી જાય તને. પંદર દી ટાઈફોઈડ થયો હોય ને, પંદર દી મહિનાનો ઉપવાસ હોય ને, નબળાઈ બહુ આવી ગઈ હોય, તો બે ચાર બટકા ખવડાવી દીધા હોય તો મેસૂબ ના થઈ જાય ખલાસ. શું થાય? અને મગનું પાણી પીવડાવવું જોઈએ. એ મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગ જેવું કોઈ અમૃત નથી. મુમુક્ષુને જીવતા રહેવું હોય તો, એટલા માટે મોક્ષ થી પણ મને સંતચરણ ની સમજતા બહુ વાલી છે એમ કહ્યું છે. પાત્ર છે તોય પણ સત્સંગનું મહત્વ આટલું ગાયું છે એમણે. સોગાનીજી રડતા હતા, હા એ જ રડ્યા છે. તમે તો પત્ર વાંચ્યા છે બધા, છે કે નહીં? ગુરુદેવ નો યોગ સાંભળતા આ કાગળ લખતા લખતા ગરમ ગરમ આંસુ ની ધાર હાલી જાય છે. કેવો દ્રષ્ટિ નો પાવર, ફાટ ફાટ છે કે નહીં? હે, દ્રષ્ટિનો પાવર ફાટ ફાટ છે તો એ સત્સંગ માટે કેવું લખ્યું છે? એટલે લખ્યું નથી, તો એની પરિણતિ છે, એમની યોગ્યતા છે, એક વાસ્તવિકતા છે કે આર્ટિફિશિયલ છે? વાસ્તવિકતા છે. જો જ્ઞાનીની આ સ્થિતિ હોય તો મુમુક્ષુની શું હોવી જોઈએ? માફ કરો. બે એક અવતારી પુરુષ છે, શ્રીમદજી એક અવતારી છે, સુગાનીજી એક અવતારી છે, સુગાનીજી ગુરુદેવ સર્ટિફાઈડ કર્યા છે આપ. અને એવા એવા ઉત્કૃષ્ટ જ્ઞાનીઓ, ઉત્કૃષ્ટ પાત્ર કહો, એની સત્સંગ માટેની આ વેદના છે. મોક્ષને કેટલી હોવી જોઈએ. પછી મૌન થઈ ગયા હતા એ વિષય. અજાણ્યા હતા ત્યાં સુધી સુધી વાત હતી, અજાણ્યા હતા ત્યાં સુધી સુધી વાત છે. પછી પરિચય છે એ ચર્ચાનો આપણે કામ. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. મુમુક્ષુ એ આ ગાંઠ મારવા જેવી વાત છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે એમ સમજી લ્યો. સત્સંગ મળ્યો કે વાંછિત સિદ્ધિ થઈ ચૂકી છે એમ સમજી લ્યો. આટલી ખાતરી રાખવા એમ કે છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. પવિત્ર થવાને માટે સત્સંગ છે શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યવધિ વર્ષ પણ લાભ ન થઈ શકતા, લાભ ન દઈ શકતા અધોગતિમય મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. પરમાગમ ચિંતામણીમાં તો ભાઈએ ઘણા આગમોમાંથી એ વાત તારવી છે. કુસંગ માટે તો સત્સંગ કુસંગ બે પરસ્પર વિરુદ્ધ છે, અને એક વચ્ચેની પરિસ્થિતિ અસત્સંગની પણ છે. અસત્સંગ, અસત્સંગ એટલે શું કે જે આત્મામાં નથી એની પણ રુચિ રહ્યા કરે, એના સંગની પણ રુચિ રહ્યા કરે. કુટુંબ પરિવાર અને બીજા સમાજના સામાન્ય સંબંધીઓ કે કર્મોદય જેની સાથે પ્રસંગો પડતા હોય, ઉદયને લઈને જેની સાથે પ્રસંગો પડતા હોય, એ બધા અસત્સંગ છે. અને અવગુણી હોય, દેવગુરુ શાસ્ત્રની સત્પુરુષની વિરાધના કરતા હોય, એવાનો પણ સંગ કરવાની રુચિ રહીએ તો એ કુસંગ છે. એટલે કે તીવ્ર મિથ્યાત્મમાં વર્તતા હોય, અને એવી જ કોઈ વૃત્તિવાળા હોય કે મિથ્યાત્મમાં તીવ્ર ઝડપણે જતા હોય અને ઘણા અવગુણી હોય, એવાને સંગની રુચિ રહે તો એ કુસંગ છે. અને સત્પુરુષને પોતાથી વિશેષ ગુણવાનના સંગની રુચિ રહે તો તે સત્સંગ છે. અથવા સમગુણી એવા વિશેષ ન મળે ગુણી ગુણવાન જીવો તો સમગુણી એક માર્ગે જવાવાળા લગભગ સરખી યોગ્યતાવાળા જીવોનો સંગ થાય એને પણ સત્સંગ કહેવામાં આવ્યો છે. વિશેષ ગુણવાન સંત હોય એની એનો સંગ તો પરમ સત્સંગ છે. એટલે પરમ સત્સંગ, સત્સંગ, અસત્સંગ અને કુસંગ ચારે ચાર ભેદ સમજી લેવાય એ રીતે. આચાર્યોએ બહુ કાળજી લીધી છે આ વિષયની અંદર, કે એમના મુનિસંઘની અંદર કોઈ બીજા મુનિ આવી ચડે તો ત્રણ મહિના સુધી, ત્રણ દિવસ સુધી છે, ત્રણ દિવસ સુધી એને સંઘની અંદર માન્યતા નથી આપતા. ત્રણ દિવસ પછી આપે છે, પરીક્ષા કરે છે, ત્રણ દિવસ સુધી પરીક્ષા પીરિયડમાં રાખે છે કે કોઈ દ્રવ્યલિંગી હોય, બહારનો આચાર ઠીક હોય પણ દ્રવ્યલિંગી હોય તો ના પાડી દે, ભાવલિંગી હોય તો પણ થોડીક પરીક્ષા કરે. પછી મુનિ સંઘની અંદર એને માન્યતા આપે છે. પરદ્રવ છે છતાંય તે સત્સંગના વિષયમાં તો ઘણી કાળજી, આટલી બધી સાવધાની રાખી છે. મૂળાચારની તો ગાથા છે કે મિથ્યા દ્રષ્ટિનો મુનિએ સંગ કરવો નહીં, એકલો ન રહી શકે તો પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગીનો સંગ કરવો નહીં, ભલે ગૃહસ્થિમાં જવું પડે એનો વાંધો નહીં. આ તો આમ મૂળાચાર તો કુંકુંડાચારની રચના છે. એક સૈદ્ધાંતિક વિષય હોવા છતાં એનો એકાંત નથી, જૈન દર્શનમાં એનો એકાંત નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ જૈન સિદ્ધાંતનો જબરજસ્ત વિષય છે, જે કોઈ દર્શનોમાં નથી. 47 નિયમોમાં સંસ્કાર નહીં અને અસંસ્કાર નહીંનો વિષય ચાલ્યો છે. એ સિદ્ધાંત છે કે સિદ્ધાંત વગેરેની વાત છે? એક નહીં, એ આત્મા સંઘના સંસ્કાર ઝીલે છે એવો પણ છે, એવો પણ એનામાં ધર્મ છે. અને એક નહીં, કોઈના સંસ્કાર ન ઝીલે એવો પણ એનામાં ધર્મ છે. બે વિરુદ્ધ ધર્મ છે, સંસ્કાર નહીં ને અસંસ્કાર નહીં, પુરુષાર્થ નહીં ને અપુરુષાર્થ નહીં, કાળ નહીં ને અકાળ નહીં, બધા વિરુદ્ધ જોડકા લીધા છે. ધર્મો વિરુદ્ધ હોવા છતાં એનું જ્ઞાન અવિરુદ્ધ છે અને હેતુ પણ અવિરુદ્ધ છે ને એનું ફળ પણ અવિરુદ્ધ છે. બધાનો એવો સાધના સાધે છે એટલે એકાંત નથી એવો. અને એ આચાર્યોને જ્ઞાન છે, એનું આચાર્યોને જ્ઞાન છે, જ્ઞાનીઓને પણ એનું જ્ઞાન છે. અને જ્ઞાનીઓ તો કહે છે, આ વાત સત્સંગનો ઉપદેશ કોણ આપે છે? આચાર્યોને જ્ઞાનીઓ આપે છે. જો સ્થૂળ વિષયમાં ધ્યાન ન ગયું હોય તો સૂક્ષ્મ વિષયમાં ધ્યાન ગયું છે એ માનવા જેવી વાત છે? સત્સંગ એ નિમિત્ત વિષયક પ્રકરણ છે, સત્સંગ એ નિમિત્ત વિષયક પ્રકરણ છે અને ઉપાદાન કરતા નિમિત્તનો વિષય સ્થૂળ છે. હવે સ્થૂળ વિષયમાં જો આપણું ધ્યાન જેટલું જે રીતે યથાયોગ્યપણે જવું જોઈએ જો ન ગયું હોય તો ઉપાદાનના વિષયમાં આપણું ધ્યાન ગયું છે એ માનવા જેવી વાત છે કે માનવા જેવી વાત નથી? હજી તો કોનો સંગ કરવો એ જીવને ખબર નથી. કહેવાય મુમુક્ષ એટલે હું કોનો સંગ કરવો એ જીવને ખબર નથી. જાણે કરે કે અજાણે કરે, સંગ દોષનો પ્રભાવ આવ્યા વિના રહેતો નથી. કુસંગ કરે કે અસત્સંગ કરે એટલે છાંટા ઉડ્યા જ સમજો એને. એટલા માટે કે છે કે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે મન વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે એમ સમજી લ્યો, અને કુસંગ થયો કે એનો નુકસાન થઈ જ પડ્યું છે એમ સમજી લ્યો. બે આમે આમે નીકળે કે નહીં? અર્પિત માંથી અનર્પિત તો નીકળે કે નહીં? ઠીક છે. એમનો પ્રશ્ન એ છે કે કૃપાળુ ગુરુદેવ તો એક મહાસમર્થ પુરુષ હતા, ગુરુ તત્વ હતા, અને તેથી એ શાસ્ત્ર વાંચન કરતા હતા અને આપણે બધા એમનો ઉપદેશ સાંભળતા હતા, અને એને લઈને ગુરુદેવના અનુયાયી વર્ગમાં પણ એક ટ્રેડિશન ચાલી, પદ્ધતિ ચાલી, એક વાંચન કરીને ઉપદેશ આપે ને બીજા બધા સાંભળે, એ આપણા માટે યોગ્ય નથી. ગુરુદેવ માટે યોગ્ય હતું પણ આપણા માટે યોગ્ય નથી. એટલે તમારે અહીંયા વાંચનકારનો વિષય મેં જે દિવસે હાથમાં લીધો ત્યારે આ વિષય ઉપર થોડી ચર્ચા કરી હતી. વિદ્વાનો વિદ્વાનોની મીટિંગ હતી, વાંચનકાર વિદ્વાનોની મીટિંગ, કે કોઈએ ભૂલથી પણ ઉપદેશક થવાનું નથી, ઉપદેશકના મૂડમાં આવીને વાંચન કરવાનું નથી, પોતે પણ કંઈક સમજવા બેઠો છે એમ સમજીને સમજવાની કોશિશ સ્વાધ્યાય કાળે કરે સત્શાસ્ત્ર સામે રાખીને, તો બીજાને પણ એ કોશિશ કરતાં કરતાં કંઈક જાણવા સમજવાનું મળે તો સ્વપર ઉપકારક પ્રવૃત્તિ થાય. પણ જો ભૂલે ચૂકે વાંચનકારના મૂડમાં ઉપદેશકના મૂડમાં આવી ગયો તો એ પોતાને મોટું નુકસાન છે, અને એનું અનુમોદન કરવા બેસી સાંભળવા એને પણ મોટું નુકસાન છે. એટલે એ સત્સંગ નથી, એ સત્સંગ નથી. સત્સંગમાં તો અમે તો ચર્ચા હજી કરીએ છીએ, પદ્ધતિ તો અમારે ત્યાં શરૂ નથી થઈ, પણ એવી ચર્ચા કરીએ છીએ કે સત્સંગ અર્થે મળતા હોઈએ તો પોતાના દોષોની ચર્ચા કરવી જોઈએ, પોતે જ્યાં ઊભા છે ત્યાંથી કેવી રીતે આગળ વધી શકાય એની ચર્ચા કરવી જોઈએ, એનો ઉપાય શું, આ ભૂમિકામાંથી આગળ વધવાનો ઉપાય શું, પણ પોતપોતાની ભૂમિકાનું નિવેદન કરીને સરળતાપૂર્વક આગળ વધવાનો માર્ગ શોધવો જોઈએ, વિચારવો જોઈએ સાથે મળીને. પોતાને ખ્યાલ ન પડતો હોય તો કોઈ બીજાને ખ્યાલ પડે, સત્શાસ્ત્રનો આધાર લઈને પછી એમાંથી વિશેષ આગળ વધવા માટે પ્રયત્ન કરવો જોઈએ, એવો પ્રકાર લેવો જોઈએ. મારે થોડા દિવસ પહેલા જેવી વાત ચાલી કે ભાઈ વાંચન વધારો, એક કલાક સવારનું વાંચન ચાલે છે ને સાંજનું કરી નાખે, એવું વાંચન વધારવાનો કાંઈ અર્થ નથી. એક કલાક આપણે જો સ્વાધ્યાય કર્યો હોય તો પાછા 24 કલાક કે ફરીને મળીએ ત્યારે એના ઉપર આપણે કેટલું કામ કર્યું, હોમવર્ક કંઈક વર્કઆઉટ તો કરવું જોઈએ. જો જે જે વાતો સામે આવી છે એના ઉપર પોતાની સ્વતંત્ર વિચારધારા ન હોય તો સાંભળવાની પણ એક આદત થઈ જશે, અને માનો કે સંભળાવનાર કોઈ વધારે વિચારીને 2-4 વાતો વધારે કરે છે સાંભળનાર કરતા, અને તેથી એ લાભ મળ્યો એમ માની લેવું એ તો એક ઉછીનું લેવા જેવી વાત છે, ઉધારી કરવા જેવી વાત છે. કોઈની મૂડી કોઈને આમાં કામ આવતી નથી, જગતમાં ભલે કોઈની મૂડી જમે કરે ને વેપાર કરે, આમાં નથી થતો એવો વેપાર, આમાં નથી થતો. ગુરુદેવે ગમે તેટલું મંથન કરીને ઘણું ઘણું પીરસ્યું હોવા છતાં જે પરિશ્રમ કરીને એમણે એ મૂક્યું, એવો જ પરિશ્રમ કરીને એ વાતને ગ્રહણ કરવી જોઈએ, વગર પરિશ્રમે કાંઈ મળતું નથી, એવો પ્રકાર થવો કે થવો જોઈએ. શું
પરસ્પર જે પોતાના દોષ હોય એનું નિવેદન કરવું એનું નામ સત્સંગ છે.
ટૂંકો પણ એ પ્રકાર છે સત્સંગ કરવાનો. પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે હવે પોતે એક વાક્ય મૂકે છે, નિશેષ અર્થ તો ઘણો છે એનો, અને એ તો એમણે કહ્યું કે મોક્ષથી પણ હું વધારે પસંદ કરું છું, મારે મારી ભૂમિકામાં પણ શું એટલે મોક્ષના વિષય છે, મોક્ષની વાતો છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ, જો પોતાથી જે આગળ છે ગુણવાન છે એનો સહવાસ રાખવો, એનો સહવાસમાં રહેવું, ઉત્તમનો ઉત્સહવાસ તે એનો સામાન્ય અર્થ છે. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, પર્યાવરણનો પ્રક્રમ તો અત્યારે જે પ્રસિદ્ધ થયું છે તે એમણે 70મા વર્ષે લખ્યું છે કે જ્યાં સારી હવા પણ ન હોય ત્યાં તો રોગ વૃદ્ધિ થાય જ, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. એમણે કહ્યું કે જો મુમુક્ષુ જીવ સત્સંગને ન સેવે તો જે આત્મરોગમાં એ અનાદિનો સપડાયેલો છે એ રોગ વધી જાય. સત્સંગ અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે સત્સંગ કરતા બીજા પદાર્થને વિશે કોઈ વિશેષ ભક્તિ સ્નેહ એટલે અનુરાગ થવા દેવા યોગ્ય નથી. કોઈ બીજાના રાગથી શું કે ભાઈ બારગામથી ઘણા વખતે ઘરે દીકરો કે દીકરી આવી છે માટે હવે થોડા દિવસ સત્સંગ નહીં અવાય, કોઈ પદાર્થને વિશે સ્નેહ થવા દેવા યોગ્ય નથી કે જેથી સત્સંગ ગૌણ થાય. આજ ફલાણું કામ છે માટે હવે આજ સત્સંગમાં નથી જવું, આજ મહેમાન આવ્યા છે માટે સત્સંગમાં નથી જવું. કે પ્રમાદે કે રસગારાવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. પ્રમાદ પણ ન કરવો, રસગારવો એટલે પોતાને કોઈ ટેવ કુટેવને લઈને પણ મને આ ટાઈમ અનુકૂળ નહીં આવે, મારા અનુકૂળ ટાઈમે જો સત્સંગ મળે ને તો હું આવી શકું, પણ તમારો ટાઈમ છે એ મને ફિટ નથી થતો, મારે એ વખતે આમ હોય છે, એ વખતે ટેલિફોન આવે છે, એ વખતે ફલાણું થાય છે, એ વખતે આમ થાય. ગમે ત્યાં ગમે તે ક્ષેત્રે ગમે તે કાળે સત્સંગ મળે છે સૌથી પહેલો નંબર એનો પ્રાયોરિટી એટલે આપવી જોઈએ. અભિપ્રાય તો આવો હોવો જોઈએ, પછી એ અભિપ્રાય ને વર્તનમાં મુકતા પોતાના સિદ્ધાંતને એક્ઝિક્યુટ કરતા પછી પોતાની નબળાઈ હોય અને ફેરફાર થાય તો એને અપવાદ કહીએ આપણે, પણ સિદ્ધાંત આવો હોવો જોઈએ. એક જમાનો એવો હતો કે સત્સંગ પરોળીએ 4 વાગે શરૂ થાય, ક્યારે એક તો આખા દિવસના વિકલ્પ હોય ને સાંજે સ્વાધ્યાય કરે તો આખા દિવસનું તો હજી મગજમાંથી ગયું ન હોય, વિકલ્પ ની ઝાડ હાલતી હોય ને સાંજે અથવા સત્સંગમાં બેસે તો અહીંયાથી જ ફ્રી થયો, શાંતિથી નિંદ્રા લીધી હોય, વિકલ્પો કઈ ન હોય, ઉઠીને સીધું પહેલું કામ જીવનના દેહાર્થના કોઈ પણ કાર્યો, દેહાર્થ જીવન જે છે બાહ્ય જીવન દેહનું જીવન, એના કોઈ કાર્યો શરૂ કરતા પહેલા આત્માર્થનો કાર્ય પહેલો પ્રારંભ કરી દે. 4 થી 6 કરોડીએ 2 કલાક સત્સંગ કરવો, ઠીક ઊંઘ આવે કે ન આવે. ગુરુદેવ ના વ્યાખ્યાનમાં તો 8 વાગે ઝોલા આવતા હતા માણસો ને, સવારે 8 વાગે ચા પાણી પીને આવ્યા પછી. ચાર તીર્થમાં શું દશા થાય એમ. વાત તો રસની છે, રસને કોઈ ન પહોંચે. એક કલાક કે બે કલાક પણ તીવ્ર રસ કરીને જો સત્સંગ આર્યા જો હોય તો 22 કલાકમાં ઉદાસીનતા રહી જાય, રસ ન પડે ક્યાંય. કામ કરવા પડે એ જુદી વાત છે. ઉદયના જીવ સંસારમાં ફસાણો છે ને ઉદયના કાર્યો એને કરવા પડે, માથે આવી પડે. પૂર્વે અપરાધ કર્યો છે એટલે ઉદય તો બધા આવી પડવાના છે, પણ એને એમાં રસ ન પડે તો બચે, રસ પડે તો મરે. બગડે કે ન બગડે, આત્મા બગડે એનું શું છે? કામ બગડે એની ચિંતા છે, આત્મા બગડે એની ચિંતા નથી. સત્સંગ તો આત્માને પવિત્ર બનાવવા માટે છે. એ તો વાત કરી કે આત્માને પવિત્ર થવા માટે સત્સંગ એ શ્રેષ્ઠ સાધન છે. એટલે જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. આ વાત ધ્યાન ઉપર રહેવી જોઈએ, લક્ષ્યમાં આ વાત રહેવી જોઈએ કે સત્સંગ નથી તો આત્માનો રોગ વધવાનો છે. પૈસા ન મળે તો બાપનું ગામ છોડીને ગમે એ ગામમાં જઈને ધંધો કરે કે નોકરી કરે. બધા સગા સંબંધી કોઈ વાર તો કુટુંબ છોડીને એકલા જવું પડે મુંબઈ, કેમ કે પેલા વાળા તો રૂમના પૈસા ક્યાંથી કાઢે, નોકરી કરી લે, ગમે ત્યાં પડ્યા રહેશું, પૈસાની જરૂર. દેહાર્થ માટે તો બધું કરવા જીવ તૈયાર છે. આત્માર્થે જે ક્ષેત્રે સત્સંગ મળતો હોય તે ક્ષેત્રે નિવાસ કરવો. ગુરુદેવ બહુ અનુમોદન કરતા હતા. મારા ભાવનગર હસમુભાઈ દર ધંધો છોડીને આવ્યા, વ્યાખ્યાનમાં બધાને દ્રષ્ટાંત આપતા હતા. જો 40 વર્ષની ઉંમર કે ચાલો દીપતો ધંધો છોડીને અહીંયા આવી ગયા છે. ભલે નામ એમનું હતું પણ ધ્યાન બધાનું દોરતા હતા. હજી કે હા ક્યાંય 70-70 વર્ષ સુધી થોડો છોડતા નથી દુકાનમાં, શું બતાવે છે. કાંતિભાઈ ની વાત દાખલો દેતા હતા. કાંતિભાઈ જે દિવસે સર્વિસ છોડી ઇન્ડિયન એરલાઇનની, એમનો દાખલો આપતા હતા વારંવાર. સત્સંગ અર્થે માણસ વ્યવસાય છોડી, કુટુંબ છોડી, ધંધો છોડીને જો આવે તો મહાપુરુષ છે, અનુમત ના કરે છે. તો એને એની અંદર સંકેત શું છે? સત્સંગનો સંકેત છે એની અંદર. વ્યક્તિગત ભલે કોઈને એમનો કે તમે અહીંયા આવો, સમષ્ટિગત ઉપદેશમાં એ વાત આવી જાય છે. શું કેમ કે નહીતર આત્મરોગ વધે છે. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે. સાથે સાથે લીધા જાય છે. કુસંગનો સહવાસ બંધ કરવો તે આવશ્યક છે. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે. લ્યો આ વાત આવી, સંસાર પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. વેપાર ધંધામાં તો તીવ્ર પાપના પોટલા બાંધવાના થાય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આ સિદ્ધિ વાત છે. ગમે તે જાતનો સહવાસ હોય પણ જેમાંથી આત્માના કલ્યાણની જો કોઈ વાત એ સહવાસમાં ન હોય તો પછી એ સહવાસ એને સત્સંગ ગણવો ન જોઈએ. તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ, એટલે આત્માને આત્માના સત સ્વરૂપનો રંગ ચડાવે તે સત્સંગ. આ એક બહુ સરસ વાત લીધી છે. આપણે બધા ભેગા તો થઈએ છીએ, પણ કઈ એમાં આત્મરસ વધે એવી વાત થાય છે? આત્માને ગુણ પ્રગટે એવી કોઈ વાત થાય છે? આત્માના દોષ મટે એવી કોઈ વાત થાય છે? તો એ રંગ ચડે તો એ સત્સંગ છે, નહીં તો સત્સંગ નથી, કઈક બીજું છે. સત્સંગ ના બદલે કઈક એ બીજું છે. એ તો આખો ધ્યેય બદલાઈ ગયો ને, ધ્યેય જ બદલાઈ ગયો. મોક્ષ નો માર્ગ બતાવે તે મૈત્રી. મૈત્રી ની વ્યાખ્યા શું કરી? મોક્ષ નો માર્ગ બતાવે તે મૈત્રી, અને જે મૈત્રી મોક્ષ નો માર્ગ ન બતાવે એ રાખવા જેવી નથી, એમ નક્કી થઈ ગયું. એનો અર્થ એ મૈત્રી રાખવા જેવી નથી. મોક્ષ નો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. હવે બહારમાં કોઈ વ્યક્તિનો સત્સંગ ન મળે તો ઉત્તમ શાસ્ત્રની અંદર પોતાના ઉપયોગને ઊંડી વિચારણાથી, શાસ્ત્રના આશય સુધી ઉપયોગને ઊંડો ઉતારવો, એ પણ એક સત્સંગ છે. સત્પુરુષનો સમાગમ એ પણ સત્સંગ છે, એમાં તો કોઈ વિવાદનો અવકાશ નથી. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે, તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધને સત્પુરુષનો સમાગમ આત્માની મલિનતા ટાળીને શુદ્ધતા આપે છે. આ 70મા વર્ષે એમની વિચારધારા શું હતી? જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય, એવો સમાગમ તમને ગમે તેવો પ્રિય હોય, કે તમારા રંગ રાગ દાન તાન બધા સેવાતા હોય, તો પણ નિશ્ચય માનજો કે સત્સંગ નથી પણ કુસંગ છે. ઠીક. જો કુસંગ કેવી રીતે નક્કી કરવો? કે જ્યાં રંગરાગ પોસાતા હોય, જ્યાં પોતાની ટેવ પોસાતી હોય, રંગરાગ સ્વાદિષ્ટ ભોજન વગેરે જે કાંઈ જેને હોય તે આદત,
લગ્નનો પ્રસંગ હોય ઉસાતી કરતા હોય બધા, લગ્નનો પ્રસંગ હોય ઉસાતી અને ઉજવતો હોય,
ગામના
સર્ટિફિકેટ લેવા છે, ગામને કેવું હોય તે કે શું, ગામ ટીકા કરે ન કરે એટલા માટે ઘર લૂંટાવે છે. ત્યાં તો લાભ નુકસાન બરાબર વિચાર કરે છે કે ગામને કેવું હોય કે હું આપણે નુકસાનનો ધંધો નથી કરવો. શું કે રાત્રિ ભોજન જે થાય છે
ઉપરાંત અપક્ષ, આઈસ્ક્રીમ અપક્ષ છે, ત્યાંથી માંડી
એ બધું પોસાતું હોય ત્યાં તેને કુસંગ સમજવો એમ કે છે. શું? ત્યાં તેને તે બધો કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન પણ અમૂલ્ય લાભ આપે છે. ચોંટવું જોઈએ એ વચન અંદરમાં, નહીતર તો ઢગલો કરી દઈએ, પણ અંદર દડ નહીં તો વચનોનો ઢગલો પણ નકામા છે. એક વચન પણ જો અંદર ચોંટે તો તે અમૂલ્ય લાભ આપે છે. એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. જો 70મા વર્ષે સર્વસંગ પરિત્યાગ કરવાની વાતો યાદ કરી છે એમને, જે તો 17મું વર્ષ ચાલે છે શરીરનું. સર્વસંગ પરિત્યાગ કરવાની વાતો લખી ગયા છે ત્યારે, કેટલો પહેલેથી વૈરાગ્ય છે એમને. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સંસ્વભાવીનો સમાગમ, એક માર્ગે ચાલવા વાળાનો સમાગમ, સન્માર્ગની ભાવના વાળાનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે, સન્માર્ગે જવાનો એનો જ પ્રવાહ જ્યાં ચાલતો હોય છે, તે ભાવે એક જ રૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે, એને એકાંત ગણવો. ત્યાં ઘણાનો સહવાસ હોય તો પણ એને એકાંત ગણવામાં આવે છે. અને તેથી એકાંત માત્ર સંત સમાગમમાં રહે છે. તેથી એકાંત માત્ર છે ક્યાં રહ્યો છે? સંત સમાગમમાં રહેલો છે એકાંત. મુમુક્ષુને તો સત્સમાગમ એ જ એકાંત છે ખરેખર. કદાપી કોઈ એમ વિચારશે કે વિષય મંડળ મળે છે ત્યાં સંભાવવાથી એકાંત ક્યાં ન કહેવું? બધા એક સરખા જ છે ને, એ બધા એક રાગવાળા છે. હાલો બધા આમ કરીએ, હાલો બધા ભેગા થઈને આમ કરીએ, હાલો ઉજાણીએ જઈએ, હાલો હું પિકનિક પોઈન્ટ ઉપર જઈએ, હાલો ફરવા જઈએ, હરવા જઈએ, હિલ સ્ટેશન જઈએ, આવે છે શું? તો એને એકાંત કેમ ન કહેવું? કે તેનું સમાધાન તત્કાળ છે કે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ એ જ વખતે શું? તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી, બધાના રાગ જુદા જુદા, એક સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે એની અંદર. પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે. અને જ્યાં એ બે કારણથી સમાગમ છે શું, તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી, ત્યાં નિર્દોષતા નહીં હોય. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે. પહેલું ઉત્કૃષ્ટ લાભની વાત કરે છે. તેમજ ધર્મ ધ્યાન પ્રશસ્ત અલ્પ આરંભી પુરુષનો પણ કેટલેક અંશે છે. ત્યાગી વીરતી ન મળે તો જ્ઞાની છે, અલ્પ આરંભી છે, પ્રશસ્ત ધર્મ ધ્યાન વાળા છે, એનો સમાગમ કરવો. જ્યાં સ્વાર્થ ને માયા કપટ છે ત્યાં સમસ્વભાવતા નથી અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે. સત્સંગથી જે લાભ મળે છે એ તો પ્રશંસાને યોગ્ય છે. જ્યાં શાસ્ત્રોનો સુંદર જો એમાં શું થાય, સત્સંગમાં કેવી રીતે સત્સંગ થાય, આ પોતે વર્ણન કર્યું છે પાછળ કે સત્સંગ એટલે કેવી રીતનો સંગ. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થતા હોય, આત્માને દોષ ટાળવાના ગુણ પ્રગટાવવાના સુંદર પ્રશ્નો થતા હોય, જ્યાં ઉત્તમ જ્ઞાનની ચર્ચાઓ થતી હોય, જ્યાં ધ્યાનની સુકથાઓ થતી હોય, જ્યાં સત્પુરુષોના ગુણવાન પુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધાય, વિચાર બંધાય એવો શબ્દ કીધો છે, સત્પુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધાય, કેવો ભાવ લીધો છે, મારે આવા થવું છે એવો વિચાર બંધાય, નિર્ણય બંધાય. વિચાર બંધાય એટલે વિચારમાં નિર્ણય, આવું મારે થવું છે. જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટતી હોય, કેવો સત્સંગની કેવી કલ્પના કરી છે, મન મેળાપી સત્સંગ કેવો હોય, કે જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટતી હોય, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાતો હોય. સિદ્ધાંત વિચાર કેવી રીતે? સરળ સ્વભાવથી, વક્રતા છોડીને, સરળપણે. બહુ મોટી વાત છે સરળતા, એ મુમુક્ષુના જીવનમાં મોટામાં મોટી કોઈ વાત હોય તો સરળતાની છે. જ્યાં સત્સંગ મંડળમાં કોઈ માયા, જ્યાં મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થતું હોય, મોક્ષજન્ય ધ્યેયનો વિષય, મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થતું હોય, એવો સત્સંગ તે મહા દુર્લભ છે. બીજા બધા સંગ મળે, બીજા બધા અનુકૂળતાઓ મળે, બીજી બધી વાતો મળે, પુણ્યનો ઉદય હોય તો સારા સગા મળે, સત્તા મળે, પૈસા મળે, પણ સત્સંગ મળે નહીં. બીજી જાતના પુણ્ય જોઈએ. ઓલા પુણ્ય તો અનંત વાર થયા ને ગયા. આ મહા દુર્લભ છે. કોઈ એમ કહે કે સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં હોય, પૂરતો પ્રશ્ન ઉઠાવ્યો છે. એવા જાજા ભેગા થાયમાં કોઈ માયાવી આવતા હશે ને કે શું, તો તેનું સમાધાન આ છે કે જ્યાં માયા અને સ્વાર્થ હોય ત્યાં સત્સંગ જ હોતો નથી. એમ કહીને એ કહી દીધું કે એ ભાઈ, તું ક્યાંય સત્સંગમાં જાતો હોય તો તારો પર્સનલ સ્વાર્થ, વ્યક્તિગત સ્વાર્થ ક્યાંય જોતો નહીતર તું જ કુસંગ ઉભો કરીશ બીજાને માટે. તું જ બીજાને કુસંગનું નિમિત્ત થઈ પડીશ. તારું તો ગયું પણ બીજાનું નુકસાન કરીશ તું. એવી વાતો લખે છે. બોલા રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપી ન કળાય. હું રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપી ન કળાય, તો દેખાવે ન કળાય તો અવશ્ય રાગે કળાશે. બોલશે એટલે તરત ખબર પડશે કે આ હંસની બોલી નથી પણ આ કાગડાની બોલી છે. કદાચ એને પીંછા ધોળા કરી નાખ્યા હશે કોઈ કારણસર, અને હંસની સભામાં બેઠો હશે પણ બોલશે એટલે તરત ખબર પડશે. મુખમુદ્રાથી કળાઈ જશે પણ તે અંધકારમાં જાય નહી. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે, ત્યાં ક્યાં પેટ ભરવાની વાત છે? એમ કે છે ત્યાં પેટ ભર્યાની વાત તો હોય નહીં. ત્યાં તો અર્પણતાની વાત હોય. સત્સંગમાં તો સમર્પણ કરવાની વાત હોય, ત્યાં કાંઈ લેવાની વાત તો હોય નહીં. શું સાચો સત્સંગ હાલતો હોય ત્યાં તો સમર્પણ બુદ્ધિ આવતી હોય છે, ત્યાં તો ક્યાં પેટ ભરવાની વાત છે નહીં. બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે કે જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં તો બીજી વાર તેનું આગમન હોય નહીં, એને રસ પડે નહીં. અહીં તો બધા મારે જે કાંઈ જેનો રસ છે એ વાત કોઈ અહીંયા ચાલતી નથી, એને રસ નહીં પડે. એકાદ વખત આવશે તો પાછો છોડી જશે, ટકશે નહીં, એ સત્સંગમાં ટકશે નહીં. જેને આત્મગુણની રુચિ છે એ સત્સંગમાં ટકે છે. આત્મગુણની રુચિ નથી એ સાતા સત્સંગમાં ટકી શકતો નથી. રુચિ વગરનો જીવ ટકી શકતો નથી. આ તો એને એમ લાગે કે આ રોજ એની એ આત્માની ને આત્માની વાત કર્યા કરે છે. શું એની આત્માની વાત ચાલે છે? કારણ કે એને કંઈક રસ છે, જે રાગરસ છે એ રાગરસ એને પોસાતો નથી, એટલે એ ટળી જાય છે ત્યાંથી. જેમ પૃથ્વી ઉપર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં. કેટલી બુદ્ધિ છે 70મા વર્ષે. પાણીમાં બુડાય, કાંઈ પૃથ્વી ઉપર બુડે કોઈ? આ જમીન ઉપર બુડે કેવી રીતે? પાણી જ નથી, બુડે કેવી રીતે? એમ સત્સંગથી કોઈ બુડે નહીં એમ કે છે. તેમ સત્સંગથી બુડાય નહીં, આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. સત્સંગ છે એ જીવનું જીવન બદલી નાખે છે. એક ભવનું નહીં પણ અનંતા ભવનું જીવનું જીવન બદલી નાખે છે. એવો કોઈ જબરજસ્ત ચમત્કાર હોય તો એ સત્સંગમાં છે. સાચો સત્સંગ હોય ને સાચી ભાવનાથી ઉપાસ્યો હોય તો એનું આ જીવન અને ભવિષ્યના બધા જીવન એના બદલી નાખે, એવો એક ચમત્કારિક વિષય છે સત્સંગ. જોકે એમના પત્રોનો આ જે ગ્રંથ છે, એ ગ્રંથનું નામ પહેલેથી તો એમનું નામ છે, એ જ ગ્રંથનું નામ આપી દીધું છે. ગ્રંથ કરતાનું નામ જ ગ્રંથનું નામ છે. પણ કદાચ બીજું નામ કોઈ આપણી પાસે માગે કે આ ગ્રંથનું નામ શું પાડવું જોઈએ, તો સત્સંગ મહિમા એને એ નામ પાડવું જોઈએ. એટલું સત્સંગ ઉપર એમણે લખ્યું છે અનેક પત્રોની અંદર. જો ને ત્રણ લીટીના પત્રમાં 269માં સત્સંગ ઉપર કેટલું લખ્યું છે એમણે. એ 24મા વર્ષનો પત્ર છે, 269 છે, 24ને ભાદરવ છે. જેમ પૃથ્વી ઉપર તરાઈને તેમ સત્સંગથી બુડાઈને આવી સત્સંગમાં ચમત કરતી છે, કે જે સંસારનો નિસ્તાર લાવી દે છે. અનંતા જન્મના દુઃખ, અનંતા મરણના દુઃખ, અનંતા દેહની વ્યાધિ અને પીડાના દુઃખ અને મૂંઝવણ અને ટેન્શનના અનંતા દુઃખ, બધા દુઃખને ટાળનારું એક સાધન, જબરદસ્ત સાધન હોય તો એ સત્સંગ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં, એવો નિર્દોષ સમાગમ નિરંતર ચાલતો હોય તો ત્યાં માયા લઈને આવે પણ કોણ? અંગત સ્વાર્થ લઈને આવે તો પણ એનો ત્યાં સ્વાર્થ સધાવવાનો નથી, કેમ કે ત્યાં તો એ પ્રકાર જ નથી. કોઈ દુર્ભાગી કોણ આવે, કે કોઈ દુર્ભાગી સત્સંગમાં પણ જો કોઈ માયા લઈને આવતો હોય તો એના જેવો કોઈ દુર્ભાગી નથી. એમ કે જ્યાં જીવને સંસારથી તરવાનો પ્રસંગ છે ત્યાં પણ જો જીવ માયા લઈને આવતો હોય તો એના જેવો કોઈ દુર્ભાગ્ય આ જગતમાં નથી. એટલે કે તરવાના સ્થળે એ બુડે છે, હવે એને કોઈ તરવાનું સ્થળ બાકી રહેતું નથી. કોઈ દુર્ભાગ્ય અને તે પણ અસંભવિત છે. ત્યાં તો કોઈ સાધન એને ડૂબવાનું મળે એવું નથી, એ પોતાના કારણે ડૂબે. સત્સંગ એ આત્માનું પરમ હિતેશી ઔષધ છે. છેલ્લું વચન નાખ્યું છે એમણે આ પાઠનું, કે સત્સંગ એ આત્માનું પરમ હિતેશી ઔષધ છે. આત્માનું હિત થવામાં આના જેવું બીજું કોઈ સાધન નથી. જે જ્ઞાનીઓ મુમુક્ષુ દશામાંથી પસાર થયા એમણે પણ સત્સંગનો એટલો જ મહિમા ગર્યો છે, એટલી જ પ્રશંસા કરી છે. એનો અર્થ એ થાય છે કે અમે આ વાત કરીએ છીએ એ કોઈ શાસ્ત્રની ધારણાને કરતા નથી, પણ અમારા અનુભવને કરીએ છીએ. જે અનુભવમાંથી અમે પસાર થયા એની આ વાત કરીએ છીએ. જ્યાંની અનુભવ સિદ્ધ વાતો છે ત્યાં પછી કોઈ બીજા તર્કને અવકાશ નથી, પછી કોઈ જીવે તર્ક લગાડવા જેવો નથી, એવો વિષય છે. નિર્વિવાદપણે માન્ય કરવા જેવો વિષય છે. છતાં વિવાદ થાય છે, ક્યાંક સત્સંગનો વિશેષ વાત ચાલી જાય તો આપણા કોઈ કોઈ મંડળોમાં એ તર્ક આવે છે કે આમાં નિમિત્તાધીન દ્રષ્ટિ નહીં થઈ જાય. શું તર્ક આવે છે? નિમિત્તાધીન દ્રષ્ટિ નહીં થઈ જાય એવો એક પ્રશ્ન આવે છે. અને ત્યારે એ પ્રશ્નનો ઉત્તર એવી રીતે એક પ્રશ્ન કરીને આપવો પડે છે કે એ સત્સંગમાં જવાનો જેને ભાવ ઉગ્યો એના ઉપાદાનમાં ઉગ્યો કે નિમિત્તમાં ઉગ્યો? જેને સત્સંગમાં રહેવાનો ભાવ ઉગ્યો એ નિમિત્તમાં ઉગ્યો કે ઉપાદાનમાં ઉગ્યો? તો તને એનું ઉપાદાન કેમ ન દેખાણું ને એનું તને નિમિત્તાધીન પણ દેખાય છે? આ પ્રશ્નો બે ત્રણ કરવા પડે છે. એટલે તું ઉપાદાનનું નામ લેશો પણ તને ઉપાદાનને જોવાની તારી દ્રષ્ટિ નથી, તારી દ્રષ્ટિ નિમિત્તને જોવાની છે. પ્રશ્ન આવે છે આપણા મંડળોમાં, ક્યાંક ક્યાંક સત્સંગનો વિષય ચાલી જાય એમાં જ આ સત્સંગ ઉપર કઈક વધારે ખેંચે છે, આમાં તો નિમિત્તાધીન દ્રષ્ટિ નહીં થઈ જાય. શું નિમિત્તાધીન દ્રષ્ટિ નથી, એનું ઉપાદાન જાગ્યું છે માટે એને સત્સંગ સૂજ્યો. નહીં તો દુનિયા આખી પડી છે રંગરાગની, તો રંગરાગની તો આખી દુનિયા છે. પાંચે ઇન્દ્રિયોના વિષયની વિવિધતાનો ક્યાં પાર છે દુનિયામાં? એક સંગીતની દુનિયા જુદી છે, એક સુગંધની દુનિયા જુદી છે, આ કર્ણેન્દ્રિયનો વિષય છે, કેવડી મોટી દુનિયા છે. હજારો જાતના વાજિંત્રો ને, હજારો જાતના રાગ ને, ગળા ને, ઢાળ ને, ફલાણું ને, ઢીંગણું ને, એને એ બધું રંગ નથી ને સત્સંગનો એને રાગ છે, અનુરાગ છે, એ શું બતાવે છે? ઉપાદાન કઈક બતાવે છે કે નહીં? આપને જયારે જ્ઞાન નહોતું પ્રગટ્યું ત્યારે આપે કરાચી છોડી અને નીકળવાનું વિચાર્યું, આપની પ્રકૃતિ સ્વભાવ તો બહુ જ શાંત અને નરમ છે પહેલેથી, અને જે પગલું ભર્યું હતું એ તો બહુ જ હિંમતવાળો માણસ હોય તો જ ભરી શકે. એ ઉંમરમાં કેટલા વર્ષો પહેલાં સાધારણ ઘરની કોઈ દીકરી ઘર છોડીને નીકળી જાય એ તો બહુ માથા ભારે હોય તો થઈ શકે. બહુ નરમ, બહુ શાંત, અને આટલું મોટું દ્રેસ્ટિંગ સ્ટેપ જેને કહેવાય, બહુ મોટું પગલું ભર્યું, તો એની પાછળ શું કારણ હતું? એવો કયો વિચાર હતો કે આવડું મોટું પગલું ભરી દીધું? કરાંચીમાં સત્સંગ નહોતો. શું કીધું? સત્સંગ જોતો હોય તો દેશમાં મળશે, અહીંયા નહીં મળે એવું લાગતું હતું. તો બીજું કાંઈ જ્ઞાન નહોતું, બીજી કાંઈ લાંબી સમજણ નહોતી, ગુરુદેવ મળ્યા નહોતા, ગુરુદેવને સાંભળ્યા નહોતા, પણ એક સત્સંગનો વિચાર હતો ને એ સત્સંગ કોઈ પણ ભોગે. સત્સંગ આરાધવો છે એને સત્સંગ મળે તો એ કેવી રીતે છોડે? જીવન બદલી જાય. આટલો ભોગ જેને સત્સંગ ખાતર આપ્યો હોય જિંદગીનો, એટલે જિંદગીનો જ ભોગ આપ્યો કહેવાય ને, એને સત્સંગ કેમ ફળવાન ન થાય? કે એને તો સત્સંગ ફળવાન થાય ને થાય જ, એમાં પછી બે મત રહેતો નથી. તો એક બહુ